નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 21મી સદીમાં ભારતની મોબાઇલ અને ટેલિકોમ યાત્રા સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે, જ્યારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 13 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અલ્જીરિયાની યુનિવર્સિટી દ્વારા પોલિટિકલ સાયન્સમાં માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 3 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની જાહેરાત કરી. કંપનીઓને ગેરમાર્ગે દોરે તેવા પર્યાવરણીય દાવાઓ કરતી અટકાવવા સરકારે માર્ગદર્શિકા બહાર પાડી. અને ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ સિંગલ્સ મુકાબલામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન ચીનના લુ ગુઆંગઝુ સામે પરાજિત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 21મી સદીમાં ભારતની મોબાઇલ અને ટેલિકોમ યાત્રા સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિશ્વભરમાં મોબાઇલ અને ટેલિકોમને સુવિધા તરીકે જોવામાં આવે છે, પણ ભારતમાં ટેલિકોમ માત્ર સંપર્કનું માધ્યમ જ નહીં પણ સમાનતા અને તકનું માધ્યમ છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી WTSAનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે WTSAનો હેતુ વૈશ્વિક ધોરણોની દિશામાં કામ કરવાનો છે, જ્યારે આ સેવામાં ધ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ ભારતમાં ઇન્ટરનેટ ટેકનોલોજી અને મોબાઇલના પ્રસાર અંગે વધુમાં આ મુજબ જણાવ્યું.
आज भारत टेलीकॉम और उससे जुड़ी टेक्नोलॉजी के मामले में दुनिया के सबसे हैपनिंग देशों में से एक है. भारत जहां 120 करोड़ मोबाइल फोन यूजर्स हैं, जहां 95 करोड़ इंटरनेट यूजर्स हैं, जहां दुनिया का 40% से अधिक का रियल टाइम डिजिटल ट्रांजेक्शन होता है. भारत जिसने डिजिटल कनेक्टिविटी को लास्ट माइल डिलीवरी का દિખાયા.
પ્રધાનમંત્રી મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના નૈતિક ઉપયોગની હાકલ કરીને તમામ ચર્ચામાં સલામતી, સન્માન અને સમાનતા કેન્દ્રમાં હોવા જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે G20ના પ્રમુખપદ દરમિયાન ભારતે આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને વૈશ્વિક સંસ્થાઓને વૈશ્વિક વ્યવસ્થાપન માટે તેના મહત્વને સમજવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે ગુજરાતમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની સ્થાપનાથી સંસ્કૃતિ અને પ્રવાસનના ક્ષેત્રમાં નવી તકો ઉભી થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે ભારતે સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રમાં વધુ ભાગીદારોને આમંત્રિત કર્યા છે. દરમિયાન પ્રધાનમંત્રી મોદી નવી દિલ્હીમાં 17 નવેમ્બરે આયોજિત અભિધમ્મ દિવસ અને શાસ્ત્રીય ભાષા તરીકે પાલીને માન્યતાની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન અને સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ અને પાલી ભાષાનું મહત્વ તથા બુદ્ધ ધમ્મના ભવ્ય વારસાનું જતન કરવાના કેન્દ્ર સરકારના પ્રયત્નો અંગે પોતાના વિચારો રજૂ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે એક તબક્કામાં, જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 13 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં યોજાશે. બંને રાજ્યોમાં 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આજે નવી દિલ્હીમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનું જાહેરનામું 22 ઓક્ટોબરે બહાર પડશે અને ઉમેદવારો 29મી સુધીમાં ઉમેદવારી કરી શકે છે. રાજ્યમાં 9.63 કરોડ મતદારો માટે 1 લાખથી વધુ મતદાન મથકો સ્થાપવામાં આવશે. ઝારખંડમાં પ્રથમ તબક્કા માટેનું જાહેરનામું 18 ઓક્ટોબરે જાહેર થશે અને ઉમેદવારો 25મી સુધીમાં ઉમેદવારી કરી શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે ઝારખંડમાં 2 કરોડ 26 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી જાહેરપત્રકની જાહેરાત સાથે બંને રાજ્યોમાં આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે. દરમિયાન પંચે કેટલીક વિધાનસભા અને લોકસભા બેઠક માટેની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે. 13 નવેમ્બરે ગુજરાતની વાવ સહિત દેશની 47 વિધાનસભા બેઠકો અને વાયનાડ લોકસભા બેઠક માટે મતદાન યોજાશે. ઈવીએમ અંગે કોંગ્રેસના આક્ષેપો ફગાવતા મુખ્ય ચૂંટણી કમિશનરે આ મુજબ જણાવ્યું.
रूटीन से करीब करीब 5 या 6 दिन पहले कमीशनिंग होती, उस दिन मशीन में सिंबल पर नई बैटरी उस दिन डाली जाती और सील करके उस बैटरी पे भी कैंडिडेट के एजेंट्स के दस्तखत होते। ये उनके सामने में स्ट्रांग रूम में जाएगी, डबल लॉक लगेगा, 3 लेयर की सिक्योरिटी रहेगी, ऑब्जर्वर होंगे। उसके बाद जब वो पोलिंग के डिस्ट्रीब्यूशन के दिन निकलेंगी, उस दिन फिर यही प्रोसेस होगा, सारा प्रोसेस वीडियोग्राफ होगा। फिर वो फील्ड में पहुंचेंगे, सेक्टर मजिस्ट्रेट साथ में रहेंगे, फिर कैंडिडेट के एजेंट साथ में रहेंगे और उसका नंबर भी सबसे शेयर किए जाएंगे। कौन दिखाता है इतना बताइए, कोई एक प्रोसेस कंपेरेटिव बताइए पूरी कंट्री में जहां।
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. 3 દેશોના પ્રવાસના ભાગરૂપે અલ્જેરિયાની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આજે સીદી અબ્દેલા સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલે યુનિવર્સિટી દ્વારા પોલિટિકલ સાયન્સમાં માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી. યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ડોક્ટરેટની ડિગ્રી એનાયત થવી એ સદાકાળથી શાંત અને સમૃદ્ધ વિશ્વની કામના કરનારા મારા દેશ માટે સન્માનની વાત છે. તેમણે જણાવ્યું કે શિક્ષણ અસમાનતાને દૂર કરે છે અને તમામને સમાન તકો માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મોરિટાનિયા માટે રવાના થશે અને અંતિમ તબક્કામાં તેઓ 17 થી 19 ઓક્ટોબર સુધી મલાવીનો પ્રવાસ કરશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હી ખાતે 3 નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે. આ કેન્દ્રો આરોગ્ય, કૃષિ અને ટકાઉ શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે સંબોધન કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ કેન્દ્રો સંશોધન, નવીનીકરણ અને અર્થતંત્ર તેમજ સામાજિક કલ્યાણ ક્ષેત્રે મહત્વનો ભાગ ભજવશે. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ, આઈઆઈટી રોપડ અને આઈઆઈટી કાનપુર ખાતે આ 3 કેન્દ્રો વિકસાવવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર એસસીઓ કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની 23મી બેઠકમાં ભાગ લેવા આજે પાકિસ્તાનની 2 દિવસની મુલાકાતે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. આવતીકાલે પાકિસ્તાનની અધ્યક્ષતામાં એસસીઓની બેઠક યોજાશે. એસસીઓ સીએચજી બેઠક વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે અને તે સંગઠનના વેપાર અને આર્થિક કાર્યસૂચિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બેઠકમાં ડોક્ટર જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિદેશમંત્રીએ અગાઉ ટિપ્પણી કરી હતી કે તેમની પાકિસ્તાન મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ માટે છે. તેમણે દ્વિપક્ષીય વાટાઘાટોને નકારી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 વર્ષમાં કોઈ ભારતીય વિદેશમંત્રીની પાકિસ્તાન સાથેની આ પ્રથમ ઉચ્ચસ્તરીય મુલાકાત છે. કંપનીઓને ગેરમાર્ગે દોરતા પર્યાવરણીય દાવાઓ કરતી અટકાવવા માટે સરકારે આજે ગ્રીન વોશિંગ અંગેની માર્ગદર્શિકા જારી કરી હતી. ગ્રીન વોશિંગ એ છેતરપિંડી કે ગેરમાર્ગે દોરતી પ્રણાલી છે જેમાં સંબંધિત માહિતી છુપાવવામાં આવે છે અને પર્યાવરણ અંગે ખોટા કે પુરાવા વગરના દાવા કરવામાં આવે છે. માર્ગદર્શિકાના મહત્વના પાસાઓ અંગે ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેએ જણાવ્યું કે આ માર્ગદર્શિકાનો હેતુ ગ્રાહક અધિકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. તેમણે જણાવ્યું કે આ માર્ગદર્શિકામાં કંપનીઓ, ઉત્પાદકો, વેપારીઓ અને એડવર્ટાઇઝિંગ એજન્સીઓ તમામ માહિતી સાચી આપે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2024ના પુરૂષોના સિંગલ્સ મુકાબલામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન ચીનના લુ ગુઆંગઝુ સામે 21-12, 19-21 થી 32 રાઉન્ડની મેચમાં પરાજિત થયા છે. મહિલાઓની ડબલ્સમાં પાંડા બહેનો ઋતુપર્ણા અને શ્વેતાપર્ણાએ ચાઇનીઝ સાઇપીની જોડી સામે 32 રાઉન્ડની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા સિંગલ્સમાં 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આજે ઓડેન્સના એરેનાફિન ખાતે પ્રારંભિક રાઉન્ડમાં ચાઇનીઝ સાઇપીની પાયુ સામે રમશે. માહિતી અને પ્રસારણ મંત્રી ડોક્ટર એલ મુરુગને મંત્રાલયના તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન લર્નિંગ સરળ બનાવવા આઈગોટ લેબ સ્થાપવા મંત્રાલયને નિર્દેશ આપ્યો છે. મંત્રાલયના વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડર અને આઈગોટ પોર્ટલ પર કર્મચારીઓની નોંધણીની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષાને પગલે ઉપરોક્ત પહેલ શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે 21મી સદીમાં ભારતની મોબાઇલ અને ટેલિકોમ યાત્રા સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે, જ્યારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 13 અને 20 નવેમ્બર એમ 2 તબક્કામાં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અલ્જેરિયાની યુનિવર્સિટી દ્વારા પોલિટિકલ સાયન્સમાં માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 3 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી. અને ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ સિંગલ્સ મુકાબલામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન ચીનના લુ ગુઆંગઝુ સામે પરાજિત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.